आचार्य जिन शासनोन्नति करा पूजा उपाध्याय का श्री सिद्धांत सुपाठ का मुनिवरा रत्नत्रया राधिका पंचैते परमेष्टिनं प्रतिदिनं कुर्वन्तु वो मंगलम्।
समंत भद्राचार्य रचित रत्नकरंडक श्रावकाचार उपर डॉक्टर हरिभाईना प्रवचनों श्लोक 45 अने 46 उपर प्रवचन।
नमो यरिसंतानं नमो सिद्धानं नमो आयरियाणं नमो वज्रायाणं नमो लोये सौवसाहुणां असपंस नमो कारो सौवपावपणासनो मंगलानं सौवेसि परमं हवै मंगलम्। अज्ञानतिमिरन्धानां ज्ञानायञ्जनशलाकया नेत्रयोन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः। महादेव्याकोक्षरत्नम् शब्दजितवर्यात्मजं श्रीराजचन्द्र ॐ वन्दे प्रभुतत्त्वलोचनदायकम्।
आ रत्नकरण श्रावकाचार एने ज्ञान अधिकार चाले छे तो ज्ञाननी अंदर चार अनुयोग नु वर्णन करवामां आव्युं छे। तो हवे आ त्रीजो अनुयोग ए चरणानुयोग, ए चरणानुयोग नु स्वरूप छे। એ ગાથા 45 ની અંદર આચાર્ય દેવ કહે છે કે ગૃહમેધ્ય નગારાણામ ચારિત્ર ઉત્પત્તિ વૃદ્ધિ રક્ષાંગનામ ચરણાનુયોગમ સમયમ સમ્યક જ્ઞાનમ વિજાનાતિ। એનો અન્વયાર્થ કે સમ્યક જ્ઞાન ગૃહસ્થ અને મુનિઓના ચારિત્રની ઉત્પત્તિ વૃદ્ધિ અને રક્ષાના કારણભૂત એવા ચરણાનુયોગ શાસ્ત્રને જાણે છે। સમ્યક જ્ઞાન છે એ શું જાણે છે કે ચારિત્ર કેવું છે। જ્ઞાન તો બધું જાણે ને, જ્ઞાન શું ને જાણે તો જ્ઞાન। તો આ જે ચરણાનુયોગ છે એ ચરણાનુયોગની અંદર ગૃહસ્થ એટલે શ્રાવક અને મુનિઓ એની ચારિત્ર વિશેનું બધું વર્ણન છે। એની ચારિત્ર શરૂઆત ચારિત્રમાં કેવી હોય, એ ચારિત્રમાં કેમ કેમ વૃદ્ધિ થાય અને ચારિત્રની કેટલી પૂર્ણતા હોય, એ આદિ બધી વાતો આ ચરણયોગમાં કરી છે। ચારિત્ર એના બે પ્રકાર, નિશ્ચય અને વ્યવહાર ચારિત્ર, એ સંબંધી બધી ચારિત્રનો ખરેખર ચરિત્રનો અર્થ કે રાગ દ્વેષ આદિ ભાવનો અભાવ થવો। રાગ દ્વેષ ભાવનો અભાવ થવો એનું નામ ચારિત્ર છે। અગર તો પોતાના શુદ્ધ સ્વરૂપ, એ શુદ્ધ સ્વરૂપમાં સ્થિરતા થવી એનું નામ ચારિત્ર। બે રીતે આ વર્ણન આવે, કાંતો કે રાગદ્વેષનો અભાવ થયો, રાગદ્વેષનો અભાવ થયો એનો અર્થ જેમ થયો કે આત્મા શુદ્ધ થયો, પર્યાય આત્માની જે ચારિત્ર ગુણની પર્યાય છે તે શુદ્ધ થઈ। અગર તો એ આત્માની અંદર ઉપયોગની સ્થિરતા થઈ એ પણ એને ચારિત્ર કહેવામાં આવે છે। તો આ ચરણાલંગી ગ્રંથની અંદર આ વાત લખવામાં આવી છે કે જે શાસ્ત્રમાં ગ્રહસ્થ અને મુનિના ચારિત્રની ઉત્પત્તિ વૃદ્ધિ અને રક્ષાના કારણોનું વર્ણન હોય તેને ચરણાનો યોગ કહે છે. કેમ કે ચારિત્રની રક્ષા કેવી રીતે કરવી તો એનો પણ એની અંદર બધી બાબત વિસ્તારથી વર્ણન કરવામાં આવી છે. જેમ કે ભાઈ અતિચાર છે તો અતિચાર દોષોનું વર્ણન કર્યું, ભાઈ અતિચારો લાગવા ન જોઈએ, એનું ખાસ કાળજી રાખવી, એ ચારિત્રમાં દોષ ન થાય. એટલે જે કઈ અતિચારો છે મુનિના મહાવ્રતના અગર તો ગ્રહસ્થના અણુવ્રત અને બાર વ્રત આદિમાં જે કોઈ અતિચારો છે સમગ્રનું વર્ણન આ ચરણાનુયોગ ગ્રંથમાં કર્યું છે. અને આ અનુયોગ પણ સમ્યક જ્ઞાનનો વિષય છે, અર્થાત ગ્રહસ્થ અને મુનિના ચારિત્રની ઉત્પત્તિ વૃદ્ધિ અને રક્ષાના કારણભૂત ચરણાનુયોગ શાસ્ત્ર છે એમ સમ્યક જ્ઞાન જાણે છે. તો આ જ્ઞાન જે છે ભાવશુદ્ધ જ્ઞાન જે છે એ જ્ઞાન શું ન જાણે, શુદ્ધ પર્યાય નહીં જાણે ને અશુદ્ધ પર્યાય નહીં જાણે. તો જેટલી જેટલી અશુદ્ધિ છે ચારિત્ર જે છે એ ચારિત્રની અંદર શુદ્ધિ કેટલી અશુદ્ધિ કેટલી, શુદ્ધિ કેટલી એ નિશ્ચય અપેક્ષા એની વાત છે, અશુદ્ધિ કેટલી રાગાદી ભાવ કેટલા બાકી રહે. એટલે કે અંતાનુબંધી કસાય ગયા પછી ચારિત્રની ઉત્પત્તિ હંમેશા થાય. તો પછી આ પ્રત્યાખ્યાન વર્ણ કસાય ગયો, પ્રત્યાખ્યાન વર્ણ કસાય ગયો અને સ્વંજલન કસાય જાય ત્યારે ત્રણેય કસાયનો અભાવ થતા સંપૂર્ણ ચારિત્ર થાય છે. એટલે કે સંપૂર્ણ ચારિત્ર યથાકાર ચારિત્રની જયારે પ્રાપ્તિ થાય છે તે વખતે આ ત્રણ કસાયનો અભાવ થાય છે. અને શુદ્ધિની અપેક્ષાએ વાત કરીએ તો ત્યાં ચારિત્ર ગુણની પૂર્ણ શુદ્ધિ થઈ અને આત્મામાં એટલે કે આત્માનો જે ઉપયોગ છે આપણો જ્ઞાન ઉપયોગ છે આત્મામાં સ્થિર થતો જાય છે લીન થતો જાય છે. એ લીનતા બારમી ગુણસ્થાને કે પૂરી થાય છે. તો આ સંબંધીનું રાગ કેટલો બાકી રહ્યો અને શુદ્ધિ કેટલી છે અને કેટલી કેટલી એ વધી એ આદિનું વર્ણન જે છે એ આ અનિયોગની અંદર કરવામાં આવ્યું છે. હવે એ ચરણાનુયોગનું પ્રયોજન છે એનો થોડો વિશેષ વિસ્તારથી આપણે વાત કરીએ કે ચરણાનુયોગમાં નાના પ્રકારના ધર્મ સાધન નિરૂપણ કરી જીવોને ધર્મમાં લગાવીએ છીએ. જે જીવ હિત અહિતને જાણતો નથી અને હિંસાથી પાપ કર્યોમાં તત્પર થઈ રહ્યો છે તેને જેમ તે પાપ કર્યું છોડી ધર્મ કાર્યોમાં જોડાય તેમ અહીં ઉપદેશ આપવામાં આવ્યો છે. અહીં તો એક સામાન્ય વાત થઈ પેલા કે ભાઈ અજ્ઞાનીમાં અજ્ઞાની જીવો હોય તો એને કેવી રીતે આ ધર્મ માર્ગમાં પ્રવેશ કરવાની અંદર એને પાપના કાર્યો કેમ છોડવા એ પણ આદિ કહેવામાં આવ્યું હોય અને એની અંદર પુણ્યથી શું લાભ થાય એ બધી વાતો પણ કહેવામાં આવ્યું. પાપ કર્યું કેમ છોડો એ પણ કહેવાય. જેને જાણી જીન ધર્માચરણ કરવાને સન્મુખ થતા તે જીવ ગ્રસ્ત મુનિ ધર્મનું વિધાન સાંભળી પોતાથી જેવો ધર્મ સધાય તેવા ધર્મ સાધનમાં લાગે છે. આ બધું પોતે સાંભળે અને પછી પોતાની યોગ્યતા પ્રમાણે એ ગ્રસ્તના વ્રત લે કે યોગ્યતા પ્રમાણે મુનિના વ્રત લે. આ બધી સમ્યક જ્ઞાન થયા પછીની આ બધી વાત ખરેખર તો તે જ છે, પણ તેમ છતાં સમ્યક જ્ઞાન ન હોય તો પણ વ્યવહારથી મુનિ અને ગ્રહસ્થના વ્રત પણ લેવામાં આવે છે. એટલે કે એક શુભ ભાવ રૂપ એ બધા વ્રતો લેવામાં આવે છે ભલે અજ્ઞાન ગયું નથી. તો એવા દ્રવ્ય ચારિત્ર પણ અણુને અણુ અને પૂર્ણ ચારિત્ર ગ્રહસ્થનું ચારિત્ર એ પણ લેવામાં આવે જ છે. એવા સાધનોથી શું થાય છે કે કસાય પણ મન થાય છે અને એના ફળમાં એટલું તો થાય છે કે તે કુગતિના દુઃખ ન પામતા સુગતિના સુખ પામે. એટલે કે એક જીવને સમ્યક જ્ઞાન ન થયું, સમ્યક દર્શન ન થયું તો પણ જો એ આજે ચારિત્રનું વર્ણન ગ્રસ્તના ચારિત્રનું એટલે કે અણુવ્રતનું અને બહાર વ્રતનું અગિયાર પ્રતિમાનું જે વર્ણન કરવામાં આવ્યું છે એ પણ જો એ અંગીકાર કરે અગર તો મુનિના વ્રતને પંચમહાવ્રતને અંગીકાર કરે તો એક વાત તો ઓછામાં ઓછી બને કે એ પાપના કાર્યોથી છૂટો થઈને પુણ્ય કર્મ અને પ્રવૃત્તિ થવાથી એને કુગતિ જે છે એ કુગતિના નિમિત્તો મટી જાય અને એને સુગતિ તો થાય જ. અને એવા સાધનથી જન્મતના નિમિત્ત પણ બન્યા રહે અને આવા પુણ્યના બંધથી પછીના ભોગમાં પણ એના જૈન ધર્મ સાંભળવા મળે એવા એને નિમિત્તો પ્રાપ્ત થાય. ત્યાં તેને તત્વજ્ઞાનની પ્રાપ્તિ થવાની હોય તો થઈ જાય, અને આવા નિમિત્તો મળતા એને તત્વજ્ઞાનની એટલે પોતાના સ્વરૂપની પ્રાપ્તિ એટલે સમ્યક જ્ઞાન અને સમ્યક દર્શન પ્રાપ્ત થઈ જાય. એટલે કોઈ જીવ દ્રવ્ય ચારિત્ર પણ લીએ, ગ્રસ્તનું દ્રવ્ય ચારિત્ર, અગર તો વ્યવહાર ચારિત્ર કહો કે દ્રવ્ય ચારિત્ર કહો, સમ્યક જ્ઞાન હજી સમ્યક દર્શન ઉત્પન્ન નથી થયું, એવા જીવ પણ જેને ધર્મમાં પ્રવેશ કરવો છે એવો જીવ આ પ્રમાણે ચારિત્ર અંગીકાર કરે. પોતાની શક્તિ મુજબ કોઈ જીવ એવા હોય કે ગ્રસ્તના જ વ્રત પાળી શકે, કોઈ જીવ એવા હોય કે મુનિના વ્રત પાળી શકે, પણ સમ્યક જ્ઞાન નહીં હોવાથી આ જે ચારિત્ર છે એ ચારિત્રને સમ્યક ચારિત્ર ગણવામાં આવતું નથી, પણ વ્યવહાર ચારિત્ર ગણવામાં આવે છે. અને વ્યવહાર ચારિત્ર નું ફળ શું? તો કે જો એ પોતે પ્રયત્ન કરે સમ્યક દર્શન પ્રાપ્ત કરવાનો તો એને આ બધા એને સહાયક થાય, પણ તેમ છતાં ધારો કે આ ભૂમિને સમ્યક દર્શન ન પ્રાપ્ત કર્યું તો એની ગતિ તો સારી થાય એક, અને જૈન દર્શનના એને બીજા જૈન દર્શન પામવાના નિમિત્તો મળી જાય અને એ પ્રમાણે બીજા ભાવમાં વર્તે તો એને સમ્યક દર્શન પ્રાપ્ત થવાની શક્યતા છે. બીજું, જે જીવ તત્વજ્ઞાની થઈ સાવક ધર્મના ભેદોને ઓળખી જેવો પોતાને વિતરાગ ભાવ થયો હોય તેવો તે પોતાને યોગ ધર્મ હોય તે સાધે છે. અહીંયા હવે જ્ઞાનીની વાત કરી કે જ્ઞાની શું કરે, કે ભાઈ જ્ઞાની હોય એ પોતે અણુવ્રત કે મહાવ્રત જે પોતાને ઠીક લાગે એ પોતે પોતાની યોગ્યતા પ્રમાણે લે, તેમાં જેટલે અંશ વિતરાગ ભાવ હોય છે તેને તે કાર્યકારી જાણે છે, જેટલો અંશ રાગ રહે છે તેને હે જાણે છે, તથા સંપૂર્ણ વિતરાગતાને પરમ ધર્મ માને છે. આ પ્રમાણે ચરણાનુયોગનું પ્રયોજન છે. તો આપણે આ ચરણાયોગનું પ્રયોજનની વાત કરી. હવે દ્રવ્યાનુયોગનું સ્વરૂપ આપણે ત્યાં વાત પ્રથમ કરી કે ચાર પ્રકારના અનુયોગ છે. અનુયોગ એટલે અધિકારો, ચાર પ્રકારના શાસ્ત્રો આપણી પાસે છે. એની અંદર આ હવે ચોથો પ્રકારની વાત કહે છે કે દ્રવ્યાનુયોગ. તો દ્રવ્યાનુયોગના શાસ્ત્રમાં શું આવે છે એનું વિષય શું છે એ સંબંધીની વાત હવે આ શ્લોક 46માં કરે છે કે જીવ અજીવસ્તુ તત્વે પુણ્ય પુણ્ય પાપે ચ બંધ મોક્ષે ચ દ્રવ્યાનુયોગ પ્રદીપઃ સુત વિદ્યા લોકમ આ તનુ તે. એટલે કે દ્રવ્યાનુયોગ રૂપી દીપક જીવ અને અજીવ સુતત્વોને પુણ્ય તથા પાપને અને બંધ તથા મોક્ષને ભાવસૂત જ્ઞાનનો પ્રકાશ થાય તે રીતે વિસ્તારપૂર્વક નિરૂપચે પ્રગટ કરે છે. એટલે આ જે છે એ સિદ્ધાંત છે. આમાં સિદ્ધાંતની વાત કરવામાં આવી છે કે દ્રવ્યો કેવું હોય, ગુણ કેવા હોય, પર્યાય કેવું હોય, દ્રવ્યના પ્રકાર કેટલા છે, તત્વના પ્રકાર કેવા છે, નવ તત્વ કોને કહેવાય, એ બધી વિગત જે છે એ આની અંદર દ્રવ્યાનુયોગના શાસ્ત્રમાં આપી. જેમ કે પંચાસ્તિકાય, તો પંચાસ્તિકાયની અંદર આ બે વાતો વિસ્તારથી કરવામાં આવી છે. તો દ્રવ્યાનુયોગ સિદ્ધાંત સૂત્ર, તત્વસૂત્ર આદિ સ્વરૂપ, દ્રવ્યાગમ એનું તેમાં નિરૂપણ કરવામાં વિસ્તારથી કરવામાં આવ્યું છે. દ્રવ્યાનુયોગ રૂપી દીપક, દ્રવ્યાનુયોગ છે દીપક છે, દીપક એટલે જ્ઞાન ખરેખર. તો દીપકનું નામ, દીપક શું કામ કરે, અંધારું હોય એનો નાશ કરીને અજવાળું કરે. તો જ્ઞાન છે એ પણ વસ્તુ સ્વરૂપનો જેમ છે તેમ પ્રકાશ કરે, એટલા માટે દ્રવ્યાનુયોગ છે એ સિદ્ધાંત બોધનું શાસ્ત્ર હોવાથી એને દીપકની અહીંયા ઉપમા આપ્યું છે. દ્રવ્યાનુયોગ રૂપી દીપક જીવ અજીવ સુતત્વોને, પુણ્ય પાપને, બંધ મોક્ષ તત્વોને જે રીતે ભાવસુદ્ધ જ્ઞાનનો પ્રકાશ આપે તે પ્રગટ કરે છે, વિસ્તારે છે. આ અનુયોગ પણ સમ્યક જ્ઞાનનો વિષય છે. અર્થાત જે જીવ જીવ અજીવ સુતત્વોને, પુણ્ય પાપ તત્વોને, બંધ મોક્ષ તત્વોને પ્રકાશિત કરે છે, જાણે છે, તે દ્રવ્યાનુયોગ ભાવસુદ્ધ જ્ઞાન છે. તો હવે દ્રવ્યાનુયોગ જે છે એનું પ્રયોજન શું છે, તો એને વિશે વિશેષ વાત કરે છે કે દ્રવ્યાનિયોગમાં દ્રવ્યોના અને તત્વોના નિરૂપણ વડે જીવોને ધર્મમાં લગાવીએ છીએ. જે જીવ જીવ અજીવાદી દ્રવ્યોને એવા તત્વોને ઓળખતો નથી તથા સ્વપરને જાણતો નથી તેને હેતુ દ્રષ્ટાંત યુક્તિ અને પ્રમાણ નય આદિ વડે તેનું સ્વરૂપ એ પ્રમાણે અહીં બતાવ્યું છે કે જેથી તેને તેની પ્રતીતિ થઈ જાય અને તેના અભ્યાસથી અનાદિ અજ્ઞાનતા દૂર થઈ અન્ય મતના કલ્પિત તત્વાદિક જુઠ્ઠા ભાસે ત્યારે જન્મતની પ્રતીતિ પણ થાય તથા જો તેના ભાવનો અભ્યાસ રાખે તો તેને તુરંત તત્વજ્ઞાનની પ્રાપ્તિ થાય, એટલે કે એને સમ્યક જ્ઞાનની પ્રાપ્તિ થાય. તો દ્રવ્યાનુયોગનું સિદ્ધાંત જ્ઞાન છે. જ્ઞાનના બે પ્રકાર છે, ઉપદેશાત્મક જ્ઞાન હોય અને સિદ્ધાંત જ્ઞાન. ઉપદેશાત્મક જે જ્ઞાન છે એ ભૂમિકાને તૈયાર કરે, એટલે કે દયા શાંતિ સમતા ક્ષમા સત્ય ત્યાગ વૈરાગ આદિ આ જે બધા ગુણો છે એ ગુણો જયારે જીવમાં આવે ત્યારે એની સાત્વિક ભૂમિકા તૈયાર થાય છે. એ ભૂમિકા તૈયાર થયા હોય અને જેનું મિથ્યાત્વ મંદ થયું હોય, એટલે કે જેની વિપર્યાસ બુદ્ધિના અંશો ઓછા થયા હોય, એવો જીવ આ સિદ્ધાંતને યથાર્થ સમજવાને માટે લાયક છે. તો એ સિદ્ધાંત જ્ઞાન જે છે એ આ દ્રવ્યાન યોગની અંદર કામ. તો દ્રવ્યાન યોગના શાસ્ત્રો આપણે ત્યાં છે અને એની અંદર જે પંચાસ્તિકાય છે એ મુખ્ય શાસ્ત્ર છે કે જેની અંદર આ વર્ણન કર્યું છે. એ બીજા છે દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ યશોવીજીજી કર્યો છે. એ પ્રમાણે આધ્યાત્મ સાધની અંદર પણ દ્રવ્યનું ચર્ચા કરવામાં આવી છે, એમ કે દ્રવ્યનો વિષયનો સમયસર આદિ ગ્રંથોની અંદર પણ દ્રવ્ય વિષયનું નિરૂપણ કરવામાં આવ્યું છે. પણ મુખ્ય આ ગ્રંથો છે. તો પછી જે જ્ઞાની છે તે પણ આ દ્રવ્યાનુયોગનો અભ્યાસ કરે છે અને ખરેખર દ્રવ્યાનુયોગનો અભ્યાસને માટે આત્મજ્ઞાન જેને થયું છે એ વિશેષ લાયક છે. આ વાત કૃપાળુદેવે એના પત્રમાં કરેલી છે કે તત્વજ્ઞાન જેને પ્રગટ થયું છે કે જેને આત્મજ્ઞાન થયું છે સમ્યક દર્શન થયું છે તેવા જીવને જે દ્રવ્યાનુયોગ શાસ્ત્ર છે એ ચિંતનની અંદર એ દ્રવ્યાનુયોગ શાસ્ત્રના ચિંતન દ્વારા એના પરિણામની વિશેષ વિશેષ શુદ્ધિ થાય છે. તો એટલી વાત અહીંયા પણ એ કરે છે કે વળી જેને તત્વજ્ઞાનની પ્રાપ્તિ થઈ હોય તેને પોતાના સિદ્ધાંત અનુસાર તે બધા કથન પ્રતિભાસે છે. હા, શું થયું કે જેને તત્વજ્ઞાન એટલે પોતાને આત્મ અનુભવ થયો છે તો એનું જ્ઞાન પણ સમ્યક થયું છે, તો એ જે અનુભવ છે એવું જ વર્ણન આ શાસ્ત્રમાં છે. તો પોતે પોતાનો અનુભવ આ શાસ્ત્ર મળ્યા. આ શાસ્ત્રમાં આમ વાત કરેલી છે કે ભાઈ રાગ અને જ્ઞાન, રાગ અને આત્મા બંને ભિન્ન છે. હા, તો હું પણ એ ભિન્નતાને વર્તમાનમાં અનુભવી રહ્યો છું અને આ ભેદ જ્ઞાન છે અને આ હું છું ને આ પર છે એ બંને વાત જેમ છે તેમ હું અનુભવી રહ્યો છું, એટલે કે જીવ અને અજીવ બંને દ્રવ્યો પણ ભિન્ન છે એ મારા અનુભવનો વિષય છે, હું અનુભવું છું. એ જ પ્રમાણે આ શાસ્ત્રમાં પણ વર્ણન કરવામાં આવ્યું છે, એટલે કે મારો જે અનુભવ છે એ શાસ્ત્ર સાથે મળતો આવે છે, એટલે એમાં કોઈ પણ પ્રકારની કલ્પના કે એવી ભૂલ છે નહીં. એ વાત પણ સમ્યક જ્ઞાની દ્રવ્યાનુયોગના શાસ્ત્રને ભણવાથી નક્કી કરે છે. જેમ કોઈએ કોઈ વિદ્યા શીખી લીધી હોય પણ જો તે એનો અભ્યાસ રાખ્યા કરે તો તે યાદ રહે, ન રાખે તો ભૂલી જાય, તેમ આને તત્વજ્ઞાન તો થયું છે. પરંતુ જો તે દ્રવ્યાનુયોગનો અભ્યાસ કર્યા કરે તો તે તત્વજ્ઞાન ટકી રહે, ન કરે તો ભૂલી પણ જાય, અથવા સંક્ષેપતાથી તત્વજ્ઞાન થયું હોય તે અહીં નાના યુક્તિ હેતુ દ્રષ્ટાંત આદિ વડે સ્પષ્ટ થઈ જાય તો પછી તેમાં શિથિલતા થઈ શકે નહીં અને તેના અભ્યાસથી રાગાદિ ઘટવાથી અલ્પકાળમાં મોક્ષ થાય એ પ્રમાણે દ્રવ્યાનુયોગનું પ્રયોજન જાણવું. આ જે વાત પરિગ્રહ વાંચો એ પરિગ્રહ જે છે મોક્ષ માર્ગ પ્રકાશકની અંદર છે. તો એક પ્રશ્ન અને એક શંકા કરવામાં આવી છે કે દ્રવ્યાનુયોગરૂપ અધ્યાત્મ ઉપદેશ છે તે ઉત્કૃષ્ટ છે અને તેની ઉચ્ચ દશાને પ્રાપ્ત હોય તેને જ કાર્યકારી છે, પણ નીચલી દશાવાળાને તો વ્રત સમયાદિનો જ ઉપદેશ આપવો યોગ્ય છે ને? આ એક તો ભિન્ન ભિન્ન આચાર્યોની અંદર આ વાતમાં થોડો મતભેદ છે. એટલે કોઈ આચાર્ય એમ કહે છે કે ભાઈ દ્રવ્યનો યોગ નો અભ્યાસ જે પહેલા કરવો, કોઈ આચાર્ય એમ કહે છે કે પહેલા ઉપદેશાત્મક જે શાસ્ત્રો છે એનો અભ્યાસ કરીને પોતાની યોગ્યતા થાય ત્યાર પછી એનો અભ્યાસ કરવો એ વધારે સારો છે. તો અહીં એ પ્રશ્ન એ મૂકવામાં આવ્યો છે કે દ્રવ્યનો યોગરૂપ આધ્યાત્મ ઉપદેશ છે તે ઉત્કૃષ્ટ છે અને તે ઉચ્ચ દશાને પ્રાપ્ત તેને જ કાર્યકારી છે, પણ નીચલી દશાવાળાને તો વ્રત સમય આદિનો જ ઉપદેશ આપવો યોગ્ય છે. તો ઉત્તર કહે છે કે સમાધાન, જીન મતમાં તો એવી પરિપાટી છે કે પહેલા સમ્યક્ત્વ હોય પછી વ્રત હોય. હવે સમ્યક્ત્વ તો સ્વ પરનું શ્રદ્ધાન થતા થાય છે તથા તે શ્રદ્ધાન કરી સમ્યક દ્રષ્ટિ થાય ત્યાર પછી ત્રણેયનો યોગ અનુસાર વ્રતાદિક ધારણ કરી વૃત્તિ થાય. એ પ્રમાણે મુખ્યપણે તો નીતિ દશામાં જ દ્રવ્યનિયોગ કાર્યકારી છે તથા ગૌણપણે જેને મોક્ષ માર્ગની પ્રાપ્તિ થતી ન જણાય તેને પહેલા કોઈ વ્રતાદિકનો ઉપદેશ આપવામાં આવે છે. માટે ઉચ્ચ દશાવાળાએ અધ્યાત્મ ઉપદેશ અભ્યાસ કરવા યોગ્ય છે એમ જાણી નીચલી દશાવાળાઓએ ત્યાંથી પરામંગ થવું યોગ્ય નથી. હવે એ આમાં અભ્યાસ કરવામાં તો દ્રવ્યયોગનો અભ્યાસ ન સામાન્ય ભૂમિકાવાળો કરે તો થઈ શકે, પણ એનું પરિણમન જે થાય છે એ પરિણમન એનું દ્રવ્યયોગનું પરિણમન થઈ શકવું મુશ્કેલ છે, એટલે થઈ શકે નહીં. એટલે કે બુદ્ધિપૂર્વક એ બધા તત્વોને જેમ છે તેમ યથાર્થ જાણે અને એ જાણે સિદ્ધાંતનું થોડું જો જાણે, છપત જાણે, નવ તત્વ જાણે તો જ એ સ્વપ્નનું ભેદ જ્ઞાન કરી શકે, નહીં તો ન કરી શકે. તો જે આચાર્યોએ દ્રવ્યાન યોગ આગળની ભૂમિકાની અંદર વિચારવા યોગ્ય છે તો એ અપેક્ષા કહ્યું છે કે સમ્યક જ્ઞાનીને આ દ્રવ્યાન યોગ વિશેષ કાર્યકારી થઈ અને વિશેષ સ્થિરતાનું કારણ થાય, એટલે કે દ્રવ્યાન યોગનું પરિણમન જે છે એ આવા જીવને વિશેષ થાય માટે એ અપેક્ષા તે એ વાત કરી છે. અહીંયા નીતિ ભૂમિકાની અંદર જે જે જેમ કે ટોડરમલજી અટલે પંડિત પ્રવલ ટોડરમલજીએ જે વાત કરી છે એ સામાન્ય જીવો પણ આ તત્વનું પરોક્ષ જ્ઞાન કરે તો જ એને સિદ્ધાંતનું જ્ઞાન યથાર્થ અનુભવનું અનુભવ થઈ શકે. કેમ કે તત્વના ચિંતન દ્વારા આ હું કોણ છું એ આદિ વાત નક્કી થાય. એટલે નવ તત્વનું યથાર્થ જ્ઞાન જો જીવને ન હોય તો એને સમ્યક દર્શન થાય નહીં, અધિકાર નથી. માટે એવા જીવોને સ્થૂળ અપેક્ષાએ તત્વના જ્ઞાનની વાત કરી છે અને ત્યાં પ્રણમન અપેક્ષાએ વાત કરી છે. તો આ બંને ભૂમિકા જેમ છે તેમ આપણે સમજવું જોઈએ. એટલે કોઈ પણ ભૂમિકાની અંદર કઈ અપેક્ષાએ નિષેધ કર્યો અને કઈ અપેક્ષાએ નિષેધ નથી કર્યો એ વાત આપણે બરાબર સમજવી જોઈએ, એ જેથી કરીને વિરોધ આવે નહીં. કેમ કે આ બે વાતો કહેવામાં આવી છે. કૃપાળુદેવ પણ આ સંબંધે એક પત્ર લખેલો છે તો એની અંદર પણ લખ્યું છે, ધારસીભાઈને એક પત્ર લખ્યો છે ધારસીભાઈને, કે દ્રવ્યાનો યોગ પરમ ગંભીર છે એમ કરીને એમને પત્ર લખ્યો છે, પણ ત્યાં તો કઈ અપેક્ષા, પ્રણમનની અપેક્ષા લખ્યો છે. અને 506 પત્રની અંદર આ વાત કરી છે કે ભાઈ સિદ્ધાંત બોધ છે સમજવાને માટે પછી સિદ્ધાંતની વાત એને યાદ રહીએ પણ એનું પરિણમન ન થાય એ અપેક્ષાએ ત્યાં પણ વાત કરવામાં આવી છે. એટલે સામાન્ય ભૂમિકાની અંદર એટલે કે જે અજ્ઞાન અવસ્થા છે અને જે મુમુક્ષુ છે, જે પ્રાથમિક મુમુક્ષુ છે અને જેને હવે ધર્મમાર્ગમાં પ્રવેશ કરવો છે એને પણ સિદ્ધાંતની વાતો સમજવી પડશે. સાવ જો વાતો નહીં સમજે અને માત્ર ચારિત્ર લેશે તો એ કંઈ એને સમ્યક જ્ઞાન પ્રગટ કરવામાં એટલું કાર્યકારી, ચારિત્ર જે લીધું છે એ ચારિત્રનો અધિકારી છે એ સમ્યક દર્શનનો અધિકારી નથી થતો. પણ જે તત્વજ્ઞાન નવ તત્વ છ દ્રવ્ય અને છ પદને જે યથાર્થ જાણે છે અને એવો જે જીવ યથાર્થ જાણે છે એવો જે જીવ છે તે સમ્યક દર્શનનો અધિકારી છે. કેમ કે સમ્યક દર્શન થતા પહેલા પોતે કોણ છે અને કોણ એનો નિર્ણય કરે છે બુદ્ધિપૂર્વક, અને બુદ્ધિપૂર્વક નિર્ણય કરીને વારંવાર 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 હું આ છું ને આ નથી એવો અભ્યાસ કરે સ્વપનનો, એમ કરતા કરતા માત્ર સૌનો જ અભ્યાસ, હું તો આ જ છું એવી એની ભૂમિકા, વૈરાગવાળી તીવ્ર વૈરાગની અંદર આ ભૂમિકાની અંદર પોતે હું આ છું એવો ભાવ કરતા કરતા એને સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય છે. એટલે એ અપેક્ષાએ આ દ્રવ્યાન યોગનો અભ્યાસ જે છે એ પ્રાથમિક ભૂમિકામાં પણ કાર્યકારી છે અને સ્થિરતાને માટે જ્ઞાનીને પણ આ અધિકાર કાર્યકારી છે. તો આ પ્રમાણે સમ્યક જ્ઞાનની વાત કરવામાં આવી. હવે તો આપણો આ જ્ઞાન અધિકાર છે. હવે જ્ઞાન અધિકાર વિશે બે વાતો આપણે તરા વિશે સમજવી જોઈએ. તો એ બે વાત એ થોડી વાત એ સંબંધિત કરીએ. તો જ્ઞાન જે શાસ્ત્ર જ્ઞાન છે, હવે અહીંયા ચાર અનુયોગની વાત કરી. હવે ખરેખર તો શાસ્ત્રમાં જે કંઈ જ્ઞાન છે એ સમ્યક દ્રષ્ટિ પુરુષોએ પોતે એટલે આત્મજ્ઞાની પુરુષોએ જે કંઈ પોતે અનુભવ્યું તે વસ્તુ આ શાસ્ત્રમાં એમને લખી છે. એટલે એક અપેક્ષા એ સમ્યક જ્ઞાનનો વિષય છે. કેમ કે એમાં સમ્યક જ્ઞાનમાં જેમ જેમ અનુભવ થયો તેવી વાતો એમાં લખેલી છે. પણ જે અજ્ઞાની જીવ છે એને તો આ વસ્તુ પહેલા પરોક્ષ જાણવી જોઈએ. તો જ્ઞાન જે છે એના બે પ્રકારે પરોક્ષ, એટલે કે જેમાં આત્માનો અનુભવ નથી પણ પરલક્ષી જ્ઞાન એટલે કે શાસ્ત્રનું જ્ઞાન, એટલે કે ઇન્દ્રિય દ્વારા એટલે કે શ્રવણ દ્વારા અગર તો શાસ્ત્ર વાંચીને બે રીતે શાસ્ત્રનું જ્ઞાન થાય, કાં તો તે શ્રવણ કરે અગર તો પોતે વાંચે, આ બે રીતે થાય. તો એ બંને પ્રકારથી ચારે ચાર અનુયોગનું જે જ્ઞાન કરવામાં આવે છે એ જ્ઞાનને પરોક્ષ જ્ઞાન કહેવામાં આવે છે. એ જ્ઞાન પછી કોઈ જીવ હોય અને એનો ક્ષયોસમ તીવ્ર હોય તો શાસ્ત્રનું જ્ઞાન એને ઘણું બધું અધિક પણ હોય, પણ તેમ છતાં શાસ્ત્ર જ્ઞાનથી નિવેડો નથી. શાસ્ત્ર જ્ઞાન છે એ સમ્યક જ્ઞાન અંતરંગ પોતાના આત્મ સ્વરૂપના જ્ઞાનની અંદર નિમિત્ત થાય છે. તો એટલો ત્યાં નિમિત્ત છે એટલું જ, પણ એ જ્ઞાન પરોક્ષ જ્ઞાન એ સમ્યક જ્ઞાન નથી. સમ્યક જ્ઞાન તો ત્યાં એ જ્ઞાન સમ્યક ત્યારે થાય કે જયારે જીવ પોતાના સ્વરૂપને અનુભવે. તો જે ભાવશ્રુત જ્ઞાન છે, એક આ દ્રવ્યશ્રુત જ્ઞાન કયું શાસ્ત્રનું જ્ઞાન છે, દ્રવ્યશ્રુત કહેવામાં આવે, અને સ્વરૂપની પ્રાપ્તિ જે દ્વારા થાય, કેમ કે સ્વરૂપનો અનુભવ પણ શ્રુત જ્ઞાન દ્વારા મતિશ્રુત જ્ઞાન દ્વારા થાય છે, ત્યાં બીજું જ્ઞાન કામ નથી કરતું. ત્યાં કેવળ જ્ઞાન તો જયારે થાય ત્યારે, પણ મતિશુદ્ધ જ્ઞાન દ્વારા એટલે કે ચોથા ગુણસ્થાન કે જે આત્મદર્શન થાય છે તેની અંદર મતિશુદ્ધ જ્ઞાન દ્વારા અનુભવ થાય છે. તો એ મતિશુદ્ધ જ્ઞાનને સમ્યક જ્ઞાન ભાવશ્રુત જ્ઞાન ગણવામાં આવ્યું છે. શ્રુત જ્ઞાનના બે પ્રકાર, દ્રવ્યશ્રુત અને ભાવશ્રુત. તો દ્રવ્યશ્રુત એટલે કે આપણા જે શાસ્ત્રો છે એને દ્રવ્યશ્રુત કહેવામાં આવે છે, દ્રવ્યશ્રુત. તો એ દ્રવ્યશ્રુતની અંદર આ જ્ઞાન અધિકારની અંદર ચાર પ્રકાર વર્ણવા કે ભાઈ આપણા જે જૈન દર્શન છે એનામાં આ પ્રમાણે ચાર પ્રકારના શાસ્ત્રો છે, ચાર પ્રકારના અનુયોગો છે, ચાર પ્રકારના વિવિધ શાસ્ત્રો છે અને દરેકે દરેક શાસ્ત્રની અંદર વિવિધ વિષયોનું વર્ણન કરવામાં આવ્યું છે. તો એને કથાનુયોગ, કર્ણાનુયોગ, ચરણાનુયોગ અને દ્રવ્યાનુયોગ, આ શાસ્ત્ર દ્રવ્ય શાસ્ત્ર કો કે દ્રવ્યશ્રુત કો, બે એક જ છે, દ્રવ્યશ્રુત કો કે શાસ્ત્ર કો. તો એ શાસ્ત્રનું વર્ણન છે, શાસ્ત્રમાં વર્ણન જે કર્યું છે એ તો સમ્યક જ્ઞાનીએ જેમ અનુભવ્યું છે તેમ જ વર્ણન કરવામાં આવ્યું છે. પણ એ શાસ્ત્ર માત્ર જે અજ્ઞાની છે માત્ર શાસ્ત્રમાં છે એનાથી એને સમ્યક જ્ઞાન થઈ જાય એવું બનતું નથી, પરંતુ એ સમ્યક પહેલા એને પોતાના સ્વરૂપના લક્ષ્ય, પોતાનું સ્વરૂપ પ્રાપ્ત કરવું છે એ લક્ષ્ય રાખીને શાસ્ત્રનો અભ્યાસ કરવો જોઈએ. પંડિત થવું છે એવા ધ્યેયથી શાસ્ત્રનો અભ્યાસ નથી કરવાનો, પણ પોતાને પોતાનું સ્વરૂપ પ્રાપ્ત કરવું છે તો એ સ્વરૂપ શું છે એ આદિ જાણવાના માટે શાસ્ત્ર નો અભ્યાસ કરવો પડે અને એ શાસ્ત્ર નો અભ્યાસ દ્વારા એને જેમ જેમ મતી અને શુદ્ધ જ્ઞાન અંતર્મુખ થઈ અને જયારે પોતાના સ્વરૂપને અનુભવે છે ત્યારે જે અંતર્મુખ થયેલું જે જ્ઞાન છે એ જ્ઞાન એને ભાવશુદ્ધ જ્ઞાન કહેવામાં આવ્યું છે. એનું નામ છે ભાવશુદ્ધ જ્ઞાન, કે જે જ્ઞાન દ્વારા જે ભાવ એટલે પર્યાય, જે પર્યાય દ્વારા આત્માનો જીવને અનુભવ થાય એને ભાવશુદ્ધ જ્ઞાન કરવામાં આવ્યું છે. શાસ્ત્ર જ્ઞાનને દ્રવ્યશુદ્ધ જ્ઞાન કરવામાં આવ્યું છે. તો આ પ્રમાણે ભાવશુદ્ધ જ્ઞાનની જ્યાં જ્યાં શાસ્ત્રોમાં વાત આવી ત્યારે ભાવશુદ્ધ જ્ઞાનને સમ્યક જ્ઞાન, સમ્યક શુદ્ધ ગણવામાં આવ્યું છે. તો એ ભાવશુદ્ધ જ્ઞાન જ સમ્યક જ્ઞાન છે. ખરેખર શાસ્ત્રનું જ્ઞાન છે એ તો પરોક્ષ જ્ઞાન છે, પણ સમ્યક જ્ઞાન ખરેખર તો ભાવશુદ્ધ જ્ઞાન છે. પણ શાસ્ત્ર ને જે કઈ વર્ણન કરવામાં આવ્યું છે એ સમ્યક જ્ઞાન પૂર્વક થયા પછી જ વર્ણન કરવા માટે એને પણ સમ્યક જ્ઞાન નો વિષય કહેવામાં આવ્યું છે. આમાં એ જ વાત લખી છે ને કે સમ્યક જ્ઞાનનું સ્વરૂપ, સમ્યક જ્ઞાનનું લક્ષણ. એ સમ્યક જ્ઞાનનું લક્ષણ શું? કે ન્યૂનતા રહિત, અધિકતા રહિત અને વિપરીતતા રહિત, સંદેહ રહિત, જાણે છે તેને ગણધોરે એવા શુદ્ધ કેવળીઓ સમ્યક જ્ઞાન કરવું છે. તો સમ્યક જ્ઞાન છે એ કઈ ઓછું, કઈ એની અંદર સંશયાત્મક જ્ઞાન નથી. સમ્યક જ્ઞાન તો નિશ્ચિત જ્ઞાન છે કે આમ જ છે, આમ જ છે, આમ છે ને આમ ન હશે કે નહીં હોય એવી કોઈ સંશય ત્યાં આવતું નથી અને કોઈ વિપરીતતા આદિ એમાં હોતી નથી. તો એવું જે સમ્યક જ્ઞાન જે છે તો એ સમ્યક જ્ઞાન એટલે ભાવશુદ્ધ જ્ઞાન, એ અંતર્મુખ ઉપયોગ છે, એ ભાવશુદ્ધ જ્ઞાન છે. અંતર્મુખ ઉપયોગ દ્વારા જ આત્મા પકડાય છે અને અંતર્મુખ ઉપયોગ એનો શાસ્ત્ર પરિભાષામાં એને ભાવશુદ્ધ જ્ઞાન કહેવામાં આવે છે. તો આપણે આ બે વાત આજે કરી કે દ્રવ્ય શુદ્ધ શું અને ભાવશુદ્ધ શું. તો દ્રવ્ય શુદ્ધ જે છે તેના આપણે ચાર પ્રકારનું વર્ણન કરવામાં આવ્યું કે એ સમ્યક જ્ઞાનના ભેદરૂપ પ્રથમાનુયોગ આદિ બધી વાત કરે ને, પથરાનુયોગ, ચરણાનુયોગ, કર્ણાનુયોગ અને દ્રવ્યાનુયોગ. તો આ પ્રમાણે ચારે ચાર શાસ્ત્રનો અભ્યાસ આપણે કરવો જોઈએ. કેમ? અભ્યાસ માટે કે અભ્યાસ જો કરે, વારંવાર અભ્યાસ તો એનું જે સમ્યક જ્ઞાન છે એ એમને ચાલુ રહે, વિશેષ એની શુદ્ધિ થતી જાય અને સમ્યક ચારિત્ર પ્રગટ કરવાની અંદર સમ્યક જ્ઞાન જે છે એ આવશ્યક છે. સમ્યક દર્શન જેમ જ્ઞાનને સમ્યક કરે છે તેમ ચારિત્રની સ્થિરતાને માટે સમ્યક જ્ઞાનની જરૂર છે. એટલે આ ભાવશુદ્ધ જ્ઞાનનું જેવી રીતે મહામુનિઓ વારંવાર શાસ્ત્રનો અભ્યાસ કરી, વારંવાર ચિંતન કરી અને ચિંતન દ્વારા ધીરે ધીરે પોતાના વિશેષ વિશેષ ઉપયોગને સ્થિર આત્મામાં કરતા જાય છે અને જેમ જેમ આત્મામાં ઉપયોગ સ્થિર થાય છે તેમ તેમ ચારિત્રની વૃદ્ધિ થાય છે. તો આ ચારિત્રની વૃદ્ધિની અંદર સમ્યક જ્ઞાન જે છે અને આ શાસ્ત્ર છે એ નિમિત્ત છે. એટલા માટે મુનિઓ હોય કે ગ્રસ્ત સમ્યક દ્રષ્ટિ હોય એ હંમેશા શાસ્ત્રનું અધ્યયન કરે જ છે. શા માટે કરે છે? કે પોતે જે અનુભવ છે, અનુભવે છે એ પ્રમાણે જ છે કે નહીં એ પોતે શાસ્ત્ર સાથે મેળવે. કેમ કે શાસ્ત્રમાં તો અનુભવની વાતો કરી, બીજી કોઈ વાત શાસ્ત્રમાં કરવામાં આવી નથી. એટલા માટે પોતાનો અનુભવ શાસ્ત્ર પ્રમાણે પોતે મેળવે છે અને વિશેષ જાણી અને એના વિશેષ ભેદો જાણી અને પોતે વિશેષ ચિંતન દ્વારા અનેક પ્રકારના ભેદો જાણી અને પોતાના સ્વરૂપની અંદર સ્થિરતાનો પુરુષાર્થ કરે છે. એ સ્થિરતાના પુરુષાર્થની અંદર આ સમ્યક જ્ઞાન છે એ બળવાન નિમિત્ત છે. એટલા માટે કૃપાળુએ વાત કરી છે કે બારમા ગુણસ્તરના અંત સમય સુધી સત્સંગ અને સત્શાસ્ત્ર છે એ જીવનો મોટો આધાર છે. પછી ભલે જ્ઞાની હોય ચતુર્થ ગુણસ્થાને કેવો હોય, પાંચમી ગુણસ્થાને કેવો હોય કે છઠ્ઠી સાતમી ગુણસ્થાને કેવો હોય, એ બધાને આ જે શાસ્ત્ર છે એ બહુ ઉપયોગી છે. એના અભ્યાસ દ્વારા એના સૂક્ષ્મ ભેદો આદિ થાય અને એનું ચિંતન વિશેષ પોતે કરી શકે અને તો બહુ સંક્ષેપમાં કોઈ પણ વસ્તુ એટલે તત્વોનું જ્ઞાન કરીને જેને સમ્યક દર્શન પ્રગટ કર્યું હોય તો એ સમ્યક દર્શનનો એનો વિસ્તાર કેવી રીતે થઈ શકે પોતાને, તો એવો વિસ્તાર આ શાસ્ત્રમાં વર્ણન કર્યું છે. તો વિસ્તાર દ્વારા એના ચિંતનની અંદર એને બહુ મદદરૂપ આ સત્શાસ્ત્રો થાય છે અને વિશેષ વિશેષ ભેદોનો ખ્યાલ આવે છે અને પોતે જેમ જેમ અનુભવ થતો જાય છે તેમ તેમ એને આ વિશેષ ભેદોનો પણ ખ્યાલ આવતો જાય છે. એટલે જેમ જેમ અનુભવ થાય છે તો વિશેષ વિશેષ જેમ જેમ અનુભવ થાય તેમ તેમ આ સત્શાસ્ત્રમાં પોતાનો અનુભવ મેળવતો જાય છે અને એ વિશેષ વિશેષ ચિંતન પોતે કરી અને પોતાનો ઉપયોગ જે છે એ જગતની અંદર ન જાય પણ આ સ્વરૂપમાં જ રહીએ એ કામ પણ થાય છે, ચિંતનનું પણ થાય છે. આ બધી વાતો જે છે એ એટલા માટે સત્શાસ્ત્ર જ્ઞાનીને પણ ઉપયોગી છે, અજ્ઞાનીને પણ ઉપયોગી છે. બારમા ગુણસ્થાન પછી શાસ્ત્રની કોઈ જરૂર નથી, કેમ કે બારમા ગુણસ્થાનનો જયારે છેલ્લો સમય આવી ગયો એટલે કે યથાર્થ ચારિત્ર પ્રાપ્ત થયું કે અંતર્મૂર્તની અંદર એને કેવળ જ્ઞાન પ્રગટ થાય છે. પછી કેવળ જ્ઞાન જ્યાં થઈ ગયું, પૂર્ણ જ્ઞાન થઈ ગયું, પછી કોઈ શાસ્ત્રની જરૂર છે જ નહીં. કેમ? આ તો છ ઉપસમ જ્ઞાન છે. શાસ્ત્રમાં જે કઈ જ્ઞાન છે એ તો છ ઉપસમ જ્ઞાન, શુદ્ધ જ્ઞાન છે એ તો છ ઉપસમ જ્ઞાન છે અને કેવળ જ્ઞાન તો પૂર્ણ જ્ઞાન છે. અને કેવળ જ્ઞાનની તાકાત તો લોકાલોકને જાણ્યું છે એટલે કેવળ જ્ઞાનીને કોઈ શાસ્ત્રની જરૂર છે નહીં, કેમ કે એનું જ્ઞાન પૂર્ણ છે. સમગ્ર આખો છ છ દ્રવ્યોના અનંતકાળના અનંત પર્યાયોની એક સમયની અંદર ભૂત ભાવિ એટલી તાકાત છે અને પોતાનું જે શુદ્ધ સ્વરૂપ છે એને પૂર્ણ રીતે કેવળ જ્ઞાની જાણે છે. કેવળ નિજ સ્વરૂપનું અખંડ વર્તે જ્ઞાન કહીએ, કેવળ જ્ઞાન તે દેહ છતાં નિર્વાણ, તો એ અવસ્થાની અંદર કોઈ શાસ્ત્રની પછી જરૂર રહેતી નથી. કેમ કે હવે તો પૂર્ણ સ્વરૂપની પ્રાપ્તિ થઈ ગઈ છે, કશું બાકી રહેતું નથી. પૂર્ણ જ્ઞાનની પ્રાપ્તિ થઈ ગઈ છે, પોતાના પૂર્ણ સ્વરૂપની પ્રાપ્તિ થઈ ગઈ છે. જગતના સમગ્ર પદાર્થોનું જેમ છે તેમ જ્ઞાન પોતાને થઈ ગયું છે. એ જ્ઞાન અનંત એવું જે જ્ઞાન છે એ જ્ઞાનનું સામર્થ્ય કેવળ જ્ઞાનમાં પ્રગટ થાય છે. તો એ વખતે તો કોઈ શાસ્ત્ર આદિની ક્યાંય જરૂર, તો પ્રત્યક્ષ પૂર્ણ પ્રત્યક્ષ જ્ઞાન છે. ત્યારે આ જે શુદ્ધ જ્ઞાન ભાવશુદ્ધ જ્ઞાન છે એ પરોક્ષ જ્ઞાન છે. અનુભવ અપેક્ષા એ પ્રત્યક્ષ છે પણ એ સાક્ષાત જ્ઞાન નહીં હોવાથી ત્યાં વચ્ચે મનનું થોડું અવલંબન આદિ આવે છે. એ હિસાબે એને પરોક્ષ જ્ઞાન શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે. અશુદ્ધ જ્ઞાનને પણ પરોક્ષ જ્ઞાન કહેવામાં આવ્યું છે કે પ્રત્યક્ષ નથી. તો કેવળ જ્ઞાન છે કોઈ પણ અવલંબન વિના સકળ જગતને જેમ છે તેમ જાણે છે અને પોતાના સ્વરૂપને પૂર્ણતાથી જાણે છે એ પ્રત્યક્ષ જ્ઞાન છે, પૂર્ણ જ્ઞાન છે. એટલે આવા જ્ઞાન પછી કોઈ પણ શાસ્ત્ર આદિની જરૂર છે નહીં કે પૂર્ણ પ્રગટ દેવો થઈ ગયો, કેવો જ્ઞાન સૂર્ય પ્રગટ થયો એને હવે કોઈ પણ ઠેકાણે કંઈ પણ અંધકાર રહેતો નથી. તો આ પ્રમાણે રત્નકરણ સાવકાચાર્યની અંદર જ્ઞાન અધિકારનું વર્ણન કર્યું અને હવે પછી ચારિત્ર અધિકારનું વર્ણન કરવામાં આવે છે. તો એ ચારિત્ર અધિકારનું વર્ણન હવે આપણે પછી આ ચારિત્ર અધિકારનું વર્ણન હવે કરીશું અને એ કાથા 47 થી ચાલુ થાય છે. એ ચારિત્ર અધિકાર છે. આ રત્નકરણ સાવકાચાર છે તો આમાં સાવકોના ચારિત્ર વિશે એટલે એમને શું કરવું, કેવી રીતે રાગદ્વેષ આદિ ભાવ ઓછા કરવા એ બધી વાતો અને ચારિત્રના સ્વરૂપની બધી વાતો ચારિત્ર અધિકારમાં કહી છે. ખાસ તો વ્રત, પાંચણું વ્રત આદિ અને બાકીના 7 વ્રતો એનું વિસ્તારથી વર્ણન, 11 પ્રતિમાનું વર્ણન અને છેવટે સમાધિ મરણ કેમ થાય એ સમાધિ મરણ વિશેની પણ આ ચારિત્ર અધિકારની અંદર વાત કરવામાં આવી છે. તો હવે પછી આપણે ચારિત્ર અધિકારની વાત કરીશું.
હવે કૃપાળુ દેવનું પદ બહુ પુણ્ય કેરા પુંજથી લઈએ, તે પછી સુખધામ બોલી અને સ્વાધ્યાય પૂરો કરીએ.
બન્યું એવું કે મોક્ષમાળા રચાતી હતી ત્યારે એના 67મા પાઠ પર શાહી ઢોળાઈ ગઈ. એ પાઠ ફરી લખવો પડ્યો, પણ એ જગ્યાએ અધ્યાત્મયોગી કવિ રાયચંદભાઈ તરીકે પ્રસિદ્ધ એવા શ્રીમદજીએ એક અપૂર્વ તત્વ વિચારનું હરિગીત છંદમાં રચેલું
નો આટો નહીં કેટળો સુખ પ્રાપ્ત કરતા સુખ ટળે છે લેશ એ લક્ષે રહો ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કાહો રાચી રહો
ધ્યાન